તપીને હલકું થાતા ચડે આકાશમાં જર, તપીને હલકો થાતા ચડે જીવનમાં નર. અયોધ્યા દશરથ રાજાની રાજધાની હતી. રાજા દશરથ પ્રધાનોની મદદથી કામકાજ કરતા હતા. તેમના પ્રધાનોમાં બ્રાહ્મણો હતા અને અબ્રાહ્મણો પણ હતા. પણ રાજા દશરથ વખત આવે પુત્રને પણ સજા કરવી પડે તો કર્યા વગર ન રહે એવા નિષ્પક્ષ હતા. આથી દશરથ રાજાની પ્રજા બધી વાતે સુખી હતી, પરંતુ દશરથ રાજા દુઃખી હતા. તેમને ધનની ખોટ નહોતી, કીર્તિની ખોટ નહોતી, પણ ખોટ હતી કેવર પુત્રની. આથી પુત્ર પ્રાપ્તિ માટે તેમણે યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. તેમણે મંત્રીઓને, ઋષિઓને તથા આગેવાન બ્રાહ્મણોને બોલાવી પોતાના મનની વાત કરી, સૌએ સંમતિ આપી. પછી વશિષ્ઠ ઋષિએ કહ્યું, સરયુ નદીના ઉત્તર કિનારા પર વિશાળ યજ્ઞ મંડપ રચાવો અને તૈયારી કરો. રાજાએ આજ્ઞા માથે ચડાવી. પછી રાજાએ પોતાની રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને આ વાત કરી. તેઓ પણ એ સાંભળીને ખુશ થયા. અંગ દેશના રાજા રોમપાદ દશરથના મિત્ર હતા. પવિત્ર સંત ઋષ્યશૃંગના પગલા થતા રોમપાદના રાજ્યમાં વરસાદ વરસ્યો હતો, તે દુકાળ ફીટ્યો હતો. એ વાતની દશરથ રાજાને ખબર હતી. તેથી તેમણે યજ્ઞ કરાવવા માટે ઋષ્યશૃંગને નિમંત્રણ આપવાનો વિચાર કર્યો. વશિષ્ઠ દશરથના કુળગુરુ હતા. તેમણે પણ દશરથના એ વિચારને ટેકો આપ્યો. એટલે રાજા દશરથ પોતાની રાણીઓ તથા પ્રધાનોને સાથે લઈને ઋષ્યશૃંગને તેડી લાવવા માટે નીકળ્યા. અનેક દિવસોના પ્રવાસ પછી રાજા દશરથ રોમપાદ રાજાના દેશમાં આવી પહોંચ્યા. રોમપાદે તેમનો ભાવથી સત્કાર કર્યો. રોમપાદ રાજાના દરબારમાં રાજા દશરથે પોતાના આવવાનું કારણ જાહેર કર્યું. રોમપાદે પોતાના જમાઈને કહ્યું, દશરથ રાજા મારા મિત્ર છે, આપ અવશ્ય એમનું એટલું કામ કરશો. ઋષ્યશૃંગે સસરાની આજ્ઞા માથે ચડાવી. વાજતે ગાજતે ઋષ્યશૃંગને લઈને દશરથ રાજા અયોધ્યા પધાર્યા. નગરજનોએ ઋષ્યશૃંગને સામૈયું કર્યું. પછી ઋષ્યશૃંગે રાજા દશરથને કહ્યું, તમારે માથે એક તપસ્વીની હત્યાનું પાપ છે. એ પાપના નિવારણ અર્થે પહેલાં તમારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે. તે પછી પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ થશે. ઋષ્યશૃંગની આજ્ઞા પ્રમાણે યજ્ઞને માટે એક શ્વેત અશ્વ નક્કી કરવામાં આવ્યો. વિધિપૂર્વક અશ્વની પૂજા કરી તેને છૂટો મૂકવામાં આવ્યો. એ અશ્વને કોઈ બાંધે નહીં કે રોકે નહીં, એટલા માટે તેની પાછળ 400 સૈનિકોને રાખવામાં આવ્યા. જો કોઈ જાણે કે અજાણે એ અશ્વને રોકે તો એની સામે યુદ્ધ કરીને પણ એ અશ્વને છોડાવવાની સૈનિકોને આજ્ઞા આપવામાં આવી. આ રીતે પૃથ્વી પર ફરીને 12 મહિને અશ્વ પાછો અયોધ્યામાં આવવાનો હતો. દરમિયાન સરયુના ઉત્તર કિનારે યજ્ઞની ધામધૂમ મચી ગઈ હતી. દેશ દેશથી કારીગરોને, શિલ્પીઓને, ચિતારાઓને, સુતારોને, જોશીઓને, નૃત્યકારીને, શાસ્ત્રજ્ઞોને વગેરેને પેરાવવામાં આવ્યા હતા. યજ્ઞમાં ભાગ લેવા માટે આવનારા અનેક રાજાઓ તથા બ્રાહ્મણો વગેરેને માટે સરસ મકાનો બાંધવામાં આવ્યા. ગૌશાળાઓ અને પાકશાળાઓ તૈયાર થઈ. સૌને મન ભાવતા ભોજન મળી રહે તેવા રસોડા શરૂ થયા. મિથિલાના, કાશીના, કૌશલના, અંગના, મગ્ધના, અને સૌરાષ્ટ્રના વગેરે અનેક દેશના રાજાઓ આવ્યા. અઢારે વર્ણના અસંખ્ય માણસો આવ્યા. સૌનો ત્યાં ભાવથી સત્કાર થયો. નોકર ચાકરોને ભેગા કરી વશિષ્ઠ ઋષિએ કડક આજ્ઞા કરી હતી કે યજ્ઞમાં આવેલા કોઈ પણ મનુષ્ય પ્રત્યે જરા સરખો પણ અનાદર કોઈએ દેખાડવાનો નહીં. સૌને માગી વસ્તુઓ આપવી અને શ્રદ્ધાપૂર્વક આપવી, સૌની સમાન ભાવે પ્રેમથી સેવા કરવી. એક વર્ષ પૂરું થયું, યજ્ઞનો અશ્વ બધે ફરીને પાછો આવી ગયો. એક એક વામના અંતરે 21 કાષ્ટ સ્તંભો રોપવામાં આવ્યા. આ દરેક સ્તંભ 504 આંગણ ઊંચો હતો, 8 ખૂણાવાળો હતો અને સોનાના પતરાથી મઢેલો હતો. એ દરેક સ્તંભે યજ્ઞ પશુઓને બાંધવામાં આવ્યા. આવા 300 પશુઓ હતા. અશ્વને પણ આવી રીતે બાંધવામાં આવ્યો. ત્યાર પછી રાણી કૌશલ્યાએ પોતે પોતાના હાથે એ અશ્વનો વધ કર્યો. 16 બ્રાહ્મણોએ એ અશ્વના અંગોને વિધિપૂર્વક અગ્નિમાં હોમ્યા. 3 દિવસ સુધી યજ્ઞ વિધિ ચાલ્યો. પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી. યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણો ચારે દિશાએ બેઠા હતા. રાજા દશરથે પૂર્વમાં બેઠેલાને પૂર્વની પૃથ્વી આપી, પશ્ચિમમાં બેઠેલાને પશ્ચિમની પૃથ્વી આપી, ઉત્તરમાં બેઠેલાને ઉત્તરની પૃથ્વી આપી અને દક્ષિણમાં બેઠેલાને દક્ષિણની પૃથ્વી આપી. આ પ્રમાણે પોતાના સમસ્ત રાજ્યની પૃથ્વી તેમણે દાનમાં આપી દીધી. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, હે રાજન, આપે અમને પૃથ્વી તો આપી પણ અમે એનો શું કરીશું? અમને તો અમારું ઝૂંપડું ભલું ને અમારો અભ્યાસ ભલો, માટે આ પૃથ્વી અમને ન ખપે. પણ રાજા દશરથ આપેલું દાન પાછું લે એ બને જ કેમ? તેથી છેવટે બ્રાહ્મણોએ રસ્તો શોધી કાઢ્યો કે આપની તિજોરીમાં અઢળક ધન છે, એ આપીને આ પૃથ્વી અમારી પાસેથી ખરીદી લો. ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લઈ રાજાએ રત્ન, સુવર્ણ અને ગાયો આપીને પૃથ્વી પાછી લીધી. આ બધું દ્રવ્ય બ્રાહ્મણોએ ઋષ્યશૃંગને અને વશિષ્ઠની આગળ લાવીને ધર્યું. તેમણે એના યોગ્ય ભાગ પાડી આપ્યા. આ પતી ગયા પછી એક ગરીબ બ્રાહ્મણ હું રહી ગયો ની બુમ્મા પાડતો રાજા દશરથની પાસે આવી ઊભો. દશરથની પાસે હવે કાંઈ રહ્યું નહોતું, પરંતુ બ્રાહ્મણને પાછો કઢાય કેમ? રાજાએ તરત જ પોતાના આભૂષણો ઉતારી એ બ્રાહ્મણના હાથમાં મૂકી દીધા. પછી એકદમ લાંબો થઈ એના પગમાં પડ્યો અને બોલ્યો, ભગવાન દયા કરો. દશરથ રાજાનો આ વિવેક જોઈ બ્રાહ્મણોએ ખરા દિલથી તેમને આશીર્વાદ આપ્યા. આ રીતે અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો. પછી ઋષ્યશૃંગે દશરથની પાસે ઉત્કૃષ્ટ યજ્ઞ કરાવ્યો. યજ્ઞના અગ્નિમાંથી એક તેજસ્વી પુરુષ પ્રગટ થયો. તેણે લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા. તેનું મોં લાલ હતું અને બાકીનું શરીર શ્યામ હતું. મેઘના જેવો તેનો કંઠસ્વર હતો. તેણે બે હાથ વડે એક સુવર્ણનું પાત્ર પકડ્યું હતું. રાજા દશરથે તેને જોઈ હાથ જોડી પ્રણામ કર્યા. યજ્ઞમાંથી નીકળેલા એ પુરુષે કહ્યું, હે રાજન, આ પાત્રમાંથી ખીર તારી રાણીઓને વેચી આપજે, એટલે પુત્ર પ્રાપ્તિની તારી ઈચ્છા પૂરી થશે. દશરથ રાજાએ સન્માનપૂર્વક પાત્ર હાથમાં લીધું અને યજ્ઞ પુરુષની પ્રદક્ષિણા કરી યજ્ઞ પુરુષ યજ્ઞકુંડમાં જ અદૃશ્ય થઈ ગયો. હાથમાં ખીરનું પાત્ર લઈને રાજા રાણી કૌશલ્યાની પાસે ગયો અને અડધી ખીર તેને આપી. બાકીની અડધીના બે ભાગ કરી એક ભાગ રાણી સુમિત્રાને આપ્યો અને પછી બાકી રહ્યો તે ભાગ કૈકેયીને આપવા જતાં તેને વિચાર આવ્યો કે તેને સુમિત્રાના જેટલો ભાગ આપું તો તેથી સુમિત્રાનું સન્માન સચવાશે નહીં. આમ વિચારી તેમણે વધેલી ખીરના બે ભાગ કર્યા અને એક કૈકેયીને આપ્યો તથા બાકીની ફરી સુમિત્રાને આપ્યો. વખત જતાં કૌશલ્યાએ રામને, સુમિત્રાએ લક્ષ્મણને, લક્ષ્મણને અને શત્રુઘ્નને અને કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.